श्रीकृष्णं विबुधं किशोरवयसं धार्मिं सुपद्मे क्षणं सस्मेराब्जमुखं स्वभक्तसमितो सिंहासने राजितम् भक्ते केसरचन्दनैर्भ्रुविदेर् तारावतं साधिभिः पुष्पे पूजितमादरेण हृदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो आदिगुरु सद्गुरु श्री गुणातीतानंद मुनये नमो मम गुरु चरण कमलेभ्यो नमो नमः मूल स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण श्री नर नारायण देवनी जय श्री नारायण मुनि देवनी जय श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी जय श्री पांचो परमहंसनी जय
दिव्य मंदिर में बिराजता આપણ સૌને પોતાની મૂર્તિનું અલૌકિક સુખ આપતા એવા લાડીલા ઘનશ્યામ મહારાજ આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞના પ્રણેતા સાધુ હૃદય દયા મૂર્તિ પૂજ્યપાદ વાલા ગુરુજી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો આપ સર્વે ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ ખૂબ આનંદ આવે છે ભગવાન સંબંધી કાર્યમાં ભગવાનનો સંબંધ જેમાં જેમાં જોડાય એ તમામ કાર્ય આપણી માટે ભક્તિરૂપ થઈ જાય છે માટે શ્રીજી મહારાજ તો વચનામૃતમાં આપણને એવી આજ્ઞા કરે છે કે જે કાંઈ પણ કાર્ય કરીએ એમાં ભગવાનનો સંબંધ ભેળવી દઈએ એટલે આપણી તમામ જે ક્રિયાઓ છે એ ભક્તિરૂપ થઈ જશે અને ભક્તિરૂપ જે ક્રિયાઓ કરવામાં આવે એનું પાપ કે પુણ્ય ભોગવવું ના પડે ભક્તિનું ફળ તો રાજીપો છે ભગવાનનો માટે આપણે ભાવથી સવારે આવીને બહેન બધા ભજન કરીએ છીએ કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ મહારાજને બહુ ગમતું હશે આપણા મનમાં પણ શાંતિ થાય એવા પ્રસંગો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આવે છે
મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્ત્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરે કાંતિક વૃષે સદાનંદમ સારં પરમ હરિવાર્તા વ્યસનેનં गुणातीतानंद मुनिवरमहं नौमि सततम्। श्री घनश्याम महाराज।
આજે વાલા ભક્તો તારીખ 27/12/2017 બુધવાર પોષ સુદ નોમ હરિજયંતીનો પવિત્ર દિવસ છે। આજના દિવસે હરિજયંતીનું વ્રત કરવું, ઉપવાસ કરવો અથવા તો ફલાહાર કરી શકો, પણ અનાજ કોઈએ જમવો નહીં। ભગવાનનો ખૂબ રાજીપો છે એમાં, વ્રત આપણે કરવું જોઈએ। વાલા ભક્તો, ગઈકાલે આપણે સર્વે સાંભળ્યું કે બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ મંદિર બાંધી અને શ્રીજી મહારાજને પત્ર લખી અને બોલાવ્યા, અને આપણે સર્વે રાધારમણ દેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ અહીંયા ધામધૂમથી ઉજવ્યો। સમય જતા હવે શ્રીજી મહારાજના છેલ્લા 2-3 વર્ષ જ બાકી છે। મહારાજ અંતર ધ્યાન લીલા કરતા પહેલા જે જે અમુક ટકોરો કરી ગયા હોય, જે જે વાત ગુણાતીતાનંદ સ્વામી સાથે બની હોય એ બધી વાત આવશે। સંમત 1885 સાલમાં મહારાજ ગઢપુરમાં હતા અને ગઢપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાયો। જૂનાગઢથી પણ ગુણાતીતાનંદ સ્વામી તે ઉત્સવમાં પધાર્યા હતા। રક્ષાબંધનના દિવસે જ મહારાજને મળવા માટે ગઢપુર પહોંચી ગયા હતા। શ્રીજી મહારાજ અક્ષરઓરડીમાં બિરાજમાન હતા અને બધા જ સંતો જ્યારે ઉત્સવ સમયમાં આવે ત્યારે મહારાજને સૌ પ્રથમ મળે, મહારાજ સમાચાર પૂછે, કેમ છે, શું છે, બધી વિગત મહારાજ જાણે। ખૂબ આનંદથી સંતો ગામડામાં વિચરણ કરતા હોય અને ગામડાની બધી વાતો કરે, ક્યાં કેટલો સત્સંગ થયો છે, ક્યાં કેવા હરિભક્તો છે, એ બધી વાત સાધુઓ શ્રીજી મહારાજને કહેતા હતા। ગુણાતીતાનંદ સ્વામી અક્ષરઓરડીમાં પધાર્યા એટલે તુરત જ સુકાનંદ સ્વામી મહારાજની પાસે જે બેઠા હતા, સુકાનંદ સ્વામી ઊભા થયા અને ગુણાતીતાનંદ સ્વામી માટે ગાદી તક્યો કે ધાબળી કંઈ પાથરવા માટે આસન તૈયાર કરતા હતા। સુકાનંદ સ્વામીએ એ ગાદી તક્યા નાખી આસન તૈયાર કર્યું અને ગુણાતીતાનંદ સ્વામી ઉત્તરમાં એટલું જ કહે છે, સ્વામી આસનની મારે જરૂર નથી। સ્વામી બહુ સરસ જવાબ આપે છે, આસનની જરૂર નહીં, આ રજમાં આળોટાય। ત્યારે હરિ હસી બોલિયા, જુઓ નિર્ગુણાનંદની મોટાય। ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સુકાનંદ સ્વામી રહેવા દો, એ આસનની જરૂર નથી, આ અક્ષરઓરડીમાં તો આળોટવાનું હોય, આ રજ તો માથે ચડાવવાની હોય। આટલું જ્યાં બોલ્યા ત્યાં જ શ્રીજી મહારાજ એમ કહે છે, જુઓ સુકાનંદ સ્વામી આ નિર્ગુણાનંદ સ્વામીની મોટાઈ તો જુઓ। મહારાજ કહે છે કે આસનથી મોટપ નથી, તેની મોટપ તો અનંત કાળથી છે। મહારાજ ખુદ કહે છે સુકાનંદ સ્વામીને કે આ ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, તમે આસન પાથરું, પણ ગુણાતીતાનંદ સ્વામીની મોટાઈ આ આસન પાથરવાથી નથી, એમની મોટાઈ તો અનાદિકાળથી છે, એ તો અક્ષર બ્રહ્મ છે, માટે એમને કદાચ તમે આસન પાથરો કે ન પાથરો એમને એની જરૂર નથી। વાલા ભક્તો, આપણે પણ મોટાઈ કઈ રીતે માનીએ છીએ એ આમાંથી આપણને ખબર પડે। શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ કહે છે ને કે તમે જે રીતે મોટપ નાનપ માનો છો એવી રીતે નથી, ખરેખરી મોટાઈ તો જે ભગવાનને અખંડ ધારીને રાખે છે, અખંડ ભગવાનનું સ્મરણ કરે છે, ભલે એ પછી કથા વાર્તામાં આગળ ના બેસે, એ ઠેક પાછળ બેસીને શાંતિથી અખંડ ભગવાનનું સ્મરણ કરતા હોય અને જે જે વાતો આવે જીવનમાં ઉતારતા હોય અને બધાના ગુણ ગ્રહણ કરતા હોય, બધામાંથી મુક્ત ભાવ કેળવતા હોય, એ સાચી મોટાઈ છે। ગુણાતીતાનંદ સ્વામી આપણે સર્વે જાણીએ જ છે કે ભગવાનને અખંડ ધારી રહેલા હતા, એટલે મહારાજ એમ કહે છે કે એમની મોટાઈ આસનથી નથી, કદાચ એમને પાથરી દો કે ન પાથરી દો એમાં એની મોટાઈ ઓછી થઈ જાય એવું કઈ નથી। આપણે થોડાક કંઈક મોટા હોય તો એ આપણને કોઈક બોલાવે નહીં, અથવા તો આપણને કંઈક પૂછે નહીં તો આપણને તરત માઠું લાગી જાય છે. હે, આપણા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી આપણને કેવું સૂચવે છે, મોટા આ લોકની કાંઈ પણ આપણે કદાચ મેળવવા જશું તો રહી રહીને ક્યાં સુધી રહેશે આપણી પાસે, કાયમિક નથી રહેવાની. સાચી મોટાઈ તો આપણને જેટલું અંતરમાં ભગવાનનું સ્મરણ થાય, જેટલા ભગવાન સાંભળે એ મોટાઈ છે. શ્રીજી મહારાજ કહે છે સુકાનંદ સ્વામીને, એની મોટપ આસંતી નથી, એમની મોટપ તો અનાદિકાળથી છે, એમ કહીને શ્રીજી મહારાજ બાથમાં લઈને સ્વામીને ભેટા. અને પછી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢના સમાચાર પૂછવા લાગ્યા. સ્વામી, જૂનાગઢમાં કેવું બધું ચાલે છે, વ્યવસ્થિત કામકાજ ચાલે છે, શિખરોનું કામ બાકી હતું? ગુણાતીતાનંદ સ્વામી કહે છે, આપની કૃપાથી મહારાજ બહુ સરસ બધું કામ ચાલે છે, અને સાથે સાથે ઓલા નાગરોની ઉપાધિ પણ ચાલે છે. હે, એ થોડું થોડું તો હોય જ, હારા કામમાં હો વિઘ્ન કહેવાય, એ નડે જ કોક ને કોક. તો ગમે એટલું સારું કાર્ય કર્યું હોય ને તો બે જણા એવા હોય જ કે આમાં આવું થયું, અવગુણ ગાનારા તો ઊભા જ હોય, એને સારું જે થયું હોય એ ન દેખાય, દ્રષ્ટિ જેવી હોય. હવે એમને શું પૂર્વ ભવનું શું નડતું હશે, કાંઈક એવા કર્મ કર્યા હોય કે એને હારી દ્રષ્ટિ થાય જ નહીં, એને પછી આપણે શું કરવું, એ કાંઈ ન થાય, બોલવા દેવાય. હા, સમજી શકે તો સમજાવી શકાય, પણ તેમ છતાં ન સમજે પછી એને મુકાય, અને જો એનો સંગ રાખીએ તો આપણને પણ એવા કરી મૂકે. આ સત્સંગમાં કુસંગ કહેવાય, નબળી વાત કરે ને બધી. મહારાજે કાઢવાની વાત કરી છે, મહારાજને કેટલી દાદ ચડી હશે, તો મહારાજ કહી અને વિમુખ જાણવો, અને જે દિવસે એવી વાત થઈ જાય નબળી વાત તે દિવસે ઉપવાસ કરવો, હા, એને કૃતજ્ઞ જાણવો. બોલો, માટે જે કાંઈ પણ થાય એ ભગવાનની ઈચ્છાથી થયું છે એમ માની અને આપણે ગુણ ગ્રહણ કરવું, જે કાંઈ પણ થયું હોય બસ સારું થયું છે. ત્રણ પ્રકારની સેવા આવે ને, તન મન અને ધનથી. તનથી તો બધા જે તમે તન તોડ મહેનત કરો એ, ધનથી જેની પાસે ધન હોય એ બધા સેવામાં નોંધાવે એ, અને મનથી પણ સેવા થાય. કદાચ આપણી પાસે તન સ્વાસ્થ્ય સારું ના હોય, ધન પણ ના હોય, પણ મનથી પણ આપણાથી સેવા થાય કે હા હા જે થાય છે એ બહુ સારું થાય છે, બસ ગુણ લીધા કરીએ, બધાના ગુણ ગાયા કરીએ, મોટી સેવા છે. જૂનાગઢમાં મહારાજને વાત કરે છે ગુણાતીતાનંદ સ્વામી કે જૂનાગઢમાં નાગરોની ઉપાધિ તો ચાલુ જ છે, પણ કોઈની કારી ફાવતી નથી. કારણ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ત્યાં છે, અને બ્રહ્માનંદ સ્વામીની મિત્રતા ત્યાંના નવાબની સાથે થઈ ગઈ છે, માટે ગમે એટલી ઉપાધિ કરવા આવે નવાબ આપણી પક્ષમાં છે એટલે વાંધો નથી આવતો. મહારાજ કહે છે, સ્વામી આજે જે વિરોધ કરે છે તે કાલે કાળના મુખમાં ક્યાંય હોમાઈ જશે, માટે એની ચિંતા કરશો નહીં. ભલે ગમે એટલો વિરોધ કરે, પણ એક સમય એનો આવશે કાળના મુખમાં એ ક્યાંય ના હોમાઈ જશે, માટે એની ચિંતા ક્યારેય કરવી નહીં. એક યુવાન મારી પાસે આવ્યો હતો, મન કે સ્વામી બધું સારું છે, સત્સંગ ખૂબ થાય છે, અને અહીંયા મંદિરે આવી તો શાંતિ થાય છે, પણ થોડીક ઉપાધિ છે ઘરમાં. મેં કીધું શું છે, તો એ કે સ્વામી પિતાજીને નથી ગમતું હું સત્સંગ કરું. બોલો, અને એ જ ગોતે કે કાંઈક મંદિરનું નબળું ક્યાંક બહાર પડ્યું હોય તો તરત કે મારી સામે પોઈન્ટ મૂકે ને રોજ ઝઘડા કરે, આવું કરે. સત્સંગ આખા પરિવારને હોય ને તો શાંતિથી જીવન જીવાય, બાકી ઝઘડા થાય ઘરમાં. મેં કીધું પછી છેવટે તો એમ કીધું, બાકી તમે તો પિતાને શું કહી શકો, આ તમારી ધીરજતા અને સહન શક્તિની પરીક્ષા ચાલે છે, કે તમે આવા સમયમાં પણ જો ભગવાનને નહીં મૂકો, સંતોને નહીં મૂકો, તો ભગવાન તમારી પર ઢળક રાજી થઈ જશે, અને કંઈક ભગવાન કૃપા કરશે, તમારા પિતાજીની બુદ્ધિ ફેરવશે. તમે બધા પણ પ્રાર્થના કરો એ છોકરા વતી, હે, કે એના પિતાજીની બુદ્ધિ ફરી જાય અને એ સત્સંગનો ગુણ આવે અને છોકરાને સુખેથી ભજન ભક્તિ કરવા દે. મહારાજ કહે છે ચિંતા કરશો નહીં, ઉપાધિ બધી ટળી જશે. અને મહારાજ કહે સ્વામી જૂનાગઢમાં કઈ જરૂર હોય તો જણાવો, અમે આપીએ આપને. સ્વામીએ કીધું મહારાજ બધું જ છે, પણ ઉત્સવ સમય આ કરીએ ત્યારે કીર્તન ભક્તિ કરવા માટે કીર્તનનો લખેલો જે ચોપડો હોય એ ત્યાં નથી, એટલે ઉત્સવ સમયમાં કીર્તન બોલવામાં તકલીફ પડે છે, ઉપાધિ આવે. હા, કોઈને કંઠસ્થ હોય ના હોય, કોઈ ઝીલી શકે ના ઝીલી શકે કીર્તનને, માટે એ ચોપડો લખેલો નથી. એટલી વાત જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કરી ત્યારે મહારાજે તરત કીધું, સુકાનંદ સ્વામી ઓલો ચોપડો જે તમે લખતા હતા કીર્તનનો એ લઈ આવીને આપો. સુકાનંદ સ્વામી મહારાજને કહે છે મહારાજ એ તો આપણે ધોલેરા દેવા માટે ચોપડો લખતા હતા. મહારાજ કે ન્યા દેવા માટે બીજો લખશું, અત્યારે જોગી માગે છે તો આપી દો. મહારાજનો રાજીપો છે ને. સુકાનંદ સ્વામી લઈ આવ્યા, મહારાજે પછી એ ચોપડો આપ્યો અને સ્વામી પછી એ લઈને પોતાને આસને આવ્યા. રસ્તામાં જતા હતા ત્યાં સામે નિષ્કુળાનંદ સ્વામી મળ્યા. એ ધોલેરા જવાના હતા ને, નિષ્કુળાનંદ સ્વામી મળ્યા. સ્વામીએ પૂછ્યું કે આ પુસ્તક આ ચોપડો શેનો છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જૂનાગઢમાં કીર્તનનો ચોપડો નથી, માટે કીર્તન બોલવામાં તકલીફ પડે છે, એટલે શ્રીજી મહારાજે આ ભેટમાં અમને આપ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી કે જોગી તમે ખરો ઘા માર્યો, આ અમે ધોલેરા લઈ જવા માટે પુસ્તક લખાવતા હતા તો શ્રીજી મહારાજે તમને આપી દીધો, પણ બાળ મિત્રો ખરા ને? એટલે ખૂબ હેતથી અને આનંદથી નિષ્કુળાનંદ સ્વામી કહે છે વાંધો નહીં, તમે તમારે લઈ જાઓ, તમે અમે ધોલેરા લઈ જવા માટે બીજો ચોપડો લખાવી લેશું. હેત ન હોય અને જો એ એકબીજાનો મહિમા ન હોય તો આવું થાય? આવું ન થાય. તરત કે આ તો અમારે ધોલેરા માટે હતો, મૂકી જાઓ, હા તમે બીજો લખાવી લેજો, આ તમે ડાયરેક્ટ એમનો ઉપાડી લ્યો એમ ન હાલે. પણ સામે નિષ્કુળાનંદ સ્વામીને પણ મહારાજનો એટલો જ મહિમા હતો, ગુણાતીતાનંદ સ્વામીનો એટલો જ મહિમા હતો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે તમે લઈ જાઓ ચોપડો, વાંધો નહીં, અમે ધોલેરા માટે બીજો લખાવશું. અને એમ કરતા થોડો સમય ગયો. પોષ માસમાં શ્રીજી મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો, જન્માષ્ટમીનો ઉત્સવ થયો, પછી જન્માષ્ટમી પછી દીપાવલીનો ઉત્સવ, અન્નકૂટનો ઉત્સવ, પ્રબોધિનીનો ઉત્સવ, ત્યાં બધો કર્યો. ઉત્સવો કર્યા, ખૂબ સારી રીતે સમયા થયા. પછી મહારાજ કહે છે ગુણાતીતાનંદ સ્વામીને કે હવે તમે જૂનાગઢ પાછા જાઓ. પણ મહારાજના શરીરે થોડુંક મંદવાડ હતું. ગુણાતીતાનંદ સ્વામી ને ખબર પડી ગઈ કે હવે મહારાજ અંતરદ્રષ્ટિ કરવાના છે, સ્વધામ ગમન કરવાના છે, એટલે મને અહીંયાથી મોકલી દે એ સારું નહીં, મારે ભગવાનના દર્શન કરવા માટે અહીંયા રોકાવું છે. ફાગણ માસમાં શ્રીજી મહારાજનું ગવર્નર સર માલકમ સાથે મિલન થયું અને મહારાજે સ્વામીને પછી જૂનાગઢથી બ્રહ્માનંદ સ્વામીને બોલાવવાની વાત કરી અને કીધું કે સ્વામી તમે જૂનાગઢ જાઓ. સ્વામીએ ખૂબ વિનંતી કરી કે મહારાજ મને અહીંયા રહેવા દો, મને તમારા દર્શન કરવા છે. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી તમે અત્યારે જૂનાગઢ જાઓ, બ્રહ્માનંદ સ્વામીને મોકલો, હું પછી ફરી તમને બોલાવીશ, માટે તમે ચિંતા કરો નહીં. એટલે ગમે એમ કરીને મહારાજની આજ્ઞા થઈ, સ્વામી કાંઈ બોલ્યા નહીં, સ્વામી તૈયાર થયા જવા માટે. પણ સ્વામીની સાથે જે જોડમાં સાધુ આવેલા હતા એ જૂનાગઢથી કંટાળી ગયા હતા, એમને પાછું જવું નહોતું, ત્યાં કંઈક વ્યવસ્થા નહીં હોય, સુવિધા નહીં હોય, હરખું કદાચ મળતું ના હોય, સ્વામી કંટાળી ગયા હતા, એટલે એ તૈયાર ના થયા. ગુણાતીતાનંદ સ્વામી એમને વિનંતી કરે છે કે ભગવાનની આજ્ઞા થઈ છે, ચાલો જૂનાગઢ જઈએ. સ્વામી કે મારે આવું નથી, તમારે જોઈને જેને લઈ જાઓ એને લઈ જાઓ. સ્વામી મહારાજ પાસે ગયા, મહારાજને વિનંતી કરે છે કે મહારાજ જોડમાં જે સાધુ આવેલા હતા એ ત્યાંથી કંટાળી ગયા છે, માટે આવવા તૈયાર નથી. મહારાજ થોડા મંદ મંદ હૈસા. પછી મહારાજ સ્વામીને કહે છે કે તમે બીજા કોઈ સાધુને તૈયાર કરો, જે તૈયાર થાય એને તમે લઈ જાઓ. મહારાજે કીધું એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી કરીને એક સાધુ હતા, એ સ્વામી આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે જો તમે મને મહારાજની ચાખડી અપાવો ને તો હું તમારી સાથે જોડમાં આવું. માંગણી તો રહી જ છે ને. સ્વામીને એવી ઈચ્છા હશે કે મહારાજની પ્રસાદીની ચાખડી હું લઉં, એ પ્રસાદીની ચાખડી મારી પાસે આવે તો આ એક મોકો મને મળી ગયો છે. કારણ કે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી છે એટલી જાશે ને જાશે જ. એટલે જો સ્વામી મહારાજને વિનંતી કરે તો ચાખડી આપશે ખરા, કદાચ હું જાઉં તો ના એ પાડે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પાસે ગયા અને મહારાજને કહે છે જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી તૈયાર થયા છે આવવા માટે, પણ એવી માંગણી કરે છે કે તમારી પ્રસાદીની ચાખડી આપે તો હું આવું સ્વામી સાથે. મહારાજ હસીને કહે છે કે સ્વામી ભલે, જો એ આવતા હોય તો લઈ જાઓ આ ચાખડી. અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરે છે. સ્વામી દર્શન કરવા ઊભા છે ત્યાં થોડીક વાર થઈ મહારાજ કહે છે સ્વામી તમે જાઓ છો પણ એ પહેલા અમને સ્નાન કરાવતા જાઓ. અને મહારાજના અંગની સેવા મળી એટલે સ્વામી ખૂબ રાજી થઈ ગયા. સ્વામીના હૃદયમાં ખૂબ આનંદ હતો. સ્વામીએ મહારાજને આનંદથી બાજોટ ઉપર બેસાયરા અને નવશેકું ગરમ પાણી કરી અને શ્રીજી મહારાજ એક ધોતીભર વિરાજમાન થયા બાજોટ ઉપર અને ગુણાતીતાનંદ સ્વામી ખૂબ શ્રદ્ધા અને ભાવથી મહારાજને સ્નાન કરાવતા હતા, અંગો અંગને ચોળતા હતા. પણ મંદવાડને લીધે મહારાજનું શરીર ખૂબ દુબળું પડી ગયું હતું, એકદમ પતલું શરીર થઈ ગયું. એ શરીરને જોઈને સ્વામીને ખૂબ મનમાં દુઃખ થયું અને સ્વામીના અંતરમાં ખૂબ દુઃખ થતાની સાથે જ નેત્રોમાંથી આંસુઓ પડવા લાગ્યા છે. બરાબર એ જ સમયે મહારાજે પોતાના શરીરમાંથી જેટલા તિલચિહ્નો હતા એ બધા તિલચિહ્નોમાંથી એક સામટા દર્શન કરાવ્યા મહારાજે અને એમાંથી દિવ્ય પ્રકાશ ગુણાતીતાનંદ સ્વામીને દેખાયો અને દિવ્ય તેજોમય મૂર્તિનું દર્શન કરતા કરતા સ્વામી અંતરમાં આનંદથી ભગવાનનું દર્શન કરી રહ્યા હતા અને મહાન આશ્ચર્યના સાગરમાં ગરકાવ થઈ ગયા કે અહો શ્રીજી મહારાજે આવા દિવ્ય દર્શન મને આપ્યા. સમગ્ર તિલચિહ્નમાંથી ભગવાને તેજ પ્રગટાવ્યો અને સ્વામીને દર્શન દીધા. સ્વામી નિરખી નિરખીને મહારાજની મૂર્તિને અંતરમાં ઉતારતા હતા. શ્રીજી મહારાજે અંતે છેલ્લે જાતા સ્વામીને અલૌકિક મોજ આપી હતી. સંતોને બીજી કઈ મોજ હોય, મહારાજની મૂર્તિના દર્શન થાય, અંતરમાં મહારાજની મૂર્તિ દેખાય, એ જ મોજ હતી. મુક્તાનંદ સ્વામીને જોવાને વડતાલમાં મહારાજ રાજી થયા હતા અને માગવાનું કીધું ત્યારે મુક્તાનંદ સ્વામીએ પણ મોજ એ જ માગી, એસી કી એસી મૂર્તિ એહા અખંડ રહો ને આગે તે. બસ આવી જ મૂર્તિ જે તમે અમારી સામે બેઠા છો એ અખંડ અમારા નેત્રોની આગળ અમને દેખાય એવી મોજ અમને આપો. આ સંતો જે મોજ માગે છે વાલા ભક્તો, આપણે પણ આમાંથી શીખીએ. મોજ જોતી હોય તો ભગવાનની મૂર્તિ જ્યાં સુધી આપણે નહીં માગીએ ત્યાં સુધી ઓરિજિનલ પ્યોર મોજ નહીં મળે. હા, બાકી આ લોકના કઈ મોજ શોખ કદાચ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા હોય પણ એ તો એની આવરદા પૂરી થઈ જાય એટલે આપણા હાથમાંથી જતી રહેશે મોજ. ભગવાનની મૂર્તિનું સુખ અંતરમાં પ્રાપ્ત થાય, અખંડ ભગવાનની મૂર્તિ દેખાય, એ જ મોજ છે. સ્વામી ભાવ વિભોર થઈ ગયા અને સ્વામી પછી છેવટે જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામીને લઈને ત્યાંથી ચાલ્યા છે. ક્રડાથી નીકળી સ્વામી માંડવધાર ગામ પધાર્યા અને ન્યા નારાયણધરામાં સ્નાન કરવા માટે સ્વામી ઉતર્યા છે. સંતો સ્નાન કરે છે ત્યાં એમની સાથે જે જોડમાં જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વામી જે આવ્યા હતા તે સ્વામી પેલી ચાખડી લઈને ભાગી ગયા. જોડ તૂટી એટલે ગુણાતીતાનંદ સ્વામી ફરી પાછા જુનાગઢ ગઢપુર આવ્યા છે. ગઢપુર આવી મહારાજને મળીને વાત કરે છે કે મહારાજ જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી તો નારાયણ ધરેથી પાછા જતા રહ્યા છે, એ ક્યાં ગયા કાંઈ ખબર નહીં. મહારાજ હસીને કહે છે કે ચાખડીઓનો મહિમા હતો, એ ચાખડીઓ લઈને જતા રહ્યા, પણ ચાખડીઓનો પહેરનાર જે હતા એનો મહિમા એમને નહોતો, એમની આજ્ઞા ન પાળી. આપણને કદાચ આવું થાય, જડ વસ્તુ પદાર્થનો મહિમા કદાચ જાજો હોય, પણ ચૈતન્ય તત્વનો મહિમા જે છે ને એ રાખવો અઘરો પડી જાય છે. આપણા હાથમાં કંઈક કંઠી ધારણ કરવી હોય, આપણે માળા લીધી હોય નવી, કંઈક આસન લીધું હોય, શાલ લીધી હોય, ધોતી લીધી હોય, તો આપણે તરત જ એ પ્રસાદીની કરાવીએ અને ખૂબ મહિમાથી એને ધારણ કરીએ કે મહારાજનો સ્પર્શ થઈ ગયો છે, આ પ્રસાદીની થઈ, પછી જ આપણે ગ્રહણ કરીએ. પણ જો આપણું એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે જો કંઠી માળા અને શાલ ભગવાનની મૂર્તિને અડે તો એ પ્રસાદીની થઈ જાય, તો જે સાધુ 24 કલાક એમની સેવામાં હોય, એમને સ્પર્શ કરે, એમને ભેટે, એમને શણગાર કરે, એમની સેવા કરે, એ સાધુ પ્રસાદીના નહીં. હા, જો એ સાધુનો આવો મહિમા સમજાય તો ક્યારે એમના વચન આપણાથી લોપાશે નહીં. આ સ્વામીને ચાખડીઓનો મહિમા હતો, પણ એ ચાખડી જેના ચરણમાં હતી એમનો મહિમા નહોતો, એટલે એમની આજ્ઞા લોપ્યા, એમની આજ્ઞા લોપી અને સ્વામી જતા રહ્યા. મહારાજ કહે છે કે લાકડાની જડ ચાખડીઓ એના શું કામમાં આવશે, જડ વસ્તુ કાંઈ આપણા કામમાં આવતી નથી. એ ચૈતન્ય તત્વ કોક ભગવાન અથવા તો ભગવાનને અખંડ ધારેલા એવા સંતો એનો મહિમા હોય તો એ આપણા જીવને, કદાચ આપણે કુસંગના માર્ગે જતા હોય તો એ આપણને પાછા વાળે, બાકી એ વસ્તુ પદાર્થ પાછા નહીં વાળે. ઘણાના ઘરે હશે પ્રસાદીની વસ્તુઓ, એ અમૂલ્ય જ છે. આપણે પણ અહીંયા પ્રસાદીની વસ્તુઓ પધરાવી છે, એના દર્શન કરવા જ જોઈએ આપણે. એ નિર્ગુણ ભાવને પામી ગયેલી વસ્તુઓ છે, પણ એ કરતા પણ મહત્વની વાત એ છે કે આપણી પ્રત્યક્ષ આપણી સાથે જે રહે છે સંતો હરિભક્તો, એ આપણને સત્સંગમાં રાખી શકે છે, એ આપણને સત્સંગમાં ટકી રાખશે. બાકી બીજા કોઈ જડ વસ્તુ પદાર્થથી આપણે સત્સંગમાં ટકી રહેશું નહીં. શ્રીજી મહારાજ કહે છે કે આ લાકડાની જડ ચાખડીઓ એના શું કામમાં આવશે, કાંઈ કામમાં આવશે નહીં. મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે, સ્વામી તમે કોઈ બીજા સાધુને વાત કરો. અને શ્રીજી મહારાજે પછી એક એકલમડ સાધુ હતા એમને આજ્ઞા કરી કે તમે આ જોગી ભેગા જાઓ. એટલે ભલે સાધુ એકલમડ હતા, પણ મહારાજનો મહિમા હતો એટલે તરત જ એ તૈયાર થઈ ગયા અને જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે જવા તૈયાર થયા. અને ત્યાં જઈને પછી ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને ગઢપુર જવાની વાત કરી. બ્રહ્માનંદ સ્વામી ગઢપુર પધારે છે. ગઢપુર પધાર્યા અને થોડોક સમય બ્રહ્માનંદ સ્વામી ત્યાં રહ્યા. બ્રહ્માનંદ સ્વામી કળી ગયા કે હવે મહારાજ આ બધી છેલ્લી લીલાઓ કરે છે. મહારાજને ધામમાં જવાનો સમય નજીક આવ્યો હતો. મહારાજને એમ થયું કે હવે આ બ્રહ્માનંદ સ્વામી જો અહીંયા હશે તો અમને ધામમાં જવા નહીં દઈએ, આડા આવશે. એટલે બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ જવાની ફરી આજ્ઞા કરી. બ્રહ્માનંદ સ્વામીને કહે, બ્રહ્મ મુનિ તમે જુનાગઢ જાઓ અને ગુણાતીતાનંદ સ્વામીને પાછા ગઢપુરમાં બોલાવો, એમને અહીંયા મોકલો. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે હવે મહારાજ મને ત્યાં મોકલવા એટલા માટે માગે છે કે જો હું અહીંયા હઈશ તો હું એમને ધામમાં નહીં જવા દઉં. ઘણા બહાના કાઢ્યા, ઘણી ઘણી વાતો કરી, પણ આખરે મહારાજની મરજીને વશ થઈને બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ જવું પડ્યું અને ફરી ગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં આવ્યા સંમત 1886 ની સાલ જેઠ સુદ છઠના દિવસે શ્રીજી મહારાજે સુરા ખાચરને એવું કહ્યું હતું કે કોઈને પણ અક્ષરોડીમાં અંદર આવવા દેવા નહીં. આવી આજ્ઞા શ્રીજી મહારાજે કરી હતી. અને જૂનાગઢથી જોગી પધાર્યા એ સમાચાર જ્યારે સુરા ખાચરે શ્રીજી મહારાજને અંદર મોકલાવ્યા ત્યારે મહારાજ તુરત જ કીધું, મહારાજ કહે કે જોગીને આવવા દો, એમની રાહ તો અમે ક્યારના જોઈએ છીએ. અને ગુણાતીતાનંદ સ્વામી જ્યાં અંદર પધાર્યા અને મહારાજનું એ મંડવાડથી ક્ષીણ શરીર જોઈને સ્વામીનું હૈયું ભરાઈ આવ્યું અને સ્વામી વેદના સબર એ કીર્તન બોલ્યા છે. સ્વામી બે કડી બોલ્યા, વાલા ભક્તો એ ખૂબ સમજવા જેવી છે. કેટલો સ્વામીને મહારાજમાં પ્રેમ છે એ આમાંથી આપણને દેખાય આવે છે. તો એ કડી પૂજ્ય તીર્થ સ્વામી આપણને સંભળાવશે.
મીઠા વાલા કેમ વિસરો તમથી બાંધેલ તન હો, તમથી બાંધેલ તન હો. મીઠા વાલા કેમ વિસરો તમથી બાંધેલ તન હો, તમથી બાંધેલ તન હો. તરસ્યાને જેમ પાણી ડૂબાલો, તરસ્યાને જેમ પાણી ડૂબાલો, ભોખ્યાને ભોજન હો, ભૂખ્યાને ભોજન. મીઠા વાલા કેમ વિસરો તમથી બાંધેલ તન હો, તમથી બાંધેલ તન હો.
સ્વામી કહે છે, હે મીઠા વાલા, હું કેમ વિસરું તમારાથી તન બાંધ્યું છે. એ તરસ્યાને જેમ પાણી વાલું હોય એ પાણી વિના રહી ના શકે, અને જેને ભૂખ લાગી હોય એ ભૂખ્યા રહી ના શકે ભોજન વિના. મહારાજને કહે છે, સ્વામી અમે તમારા વિના કેવી રીતે રહી શકશું. સ્વામી આવી વાત કરે છે, મહારાજ સામે બેઠા બેઠા જોવે છે. મહારાજની સામે ગુણાતીતાનંદ સ્વામી આ કીર્તન ગાય છે. આપણે પણ થોડી ક્ષણ માટે એ અક્ષરોડીમાં જઈને બેસીએ, અંતરમાં ધારીએ શ્રીજી મહારાજ પલંગ ઉપર બેઠા છે અને ગુણાતીતાનંદ સ્વામી બાજુમાં ઉભા ઉભા ગાય છે.
ઓ મેરાને જેમ ગિરિધર વાલા, ચકોરને જેમ ચંદ હો, મીરાને જેમ ગિરિધર વાલા, ચકોરને જેમ ચંદ હો, ગોપીને જેમ કૃષ્ણ વાલા, ગોપીને જેમ કૃષ્ણ વાલા, હનુમંત વાલા રઘુનંદ હો, હનુમંત ને વાલા રઘુનંદ. મીઠા વાલા કેમ વિસરો તમથી બાંધેલ તન હો, તમથી બાંધેલ તન હો. મીઠા વાલા કેમ વિસરો તમથી બાંધેલ તન હો, તમથી બાંધેલ તન હો.
ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જેમ મીરાને ગિરધર વાલા છે એ વિના એક ક્ષણ વાર પણ રહી શકતી નથી મીરા, જેમ ચકોરને ચંદ્રમાં વાલો હોય અને નિરખ્યાજ કરે ક્યારે મટકું પણ મારે નહીં, ગોપીઓના જેમ કૃષ્ણ વાલા છે અને જેમ હનુમાનજીને રઘુનંદ વાલા છે. હે મહારાજ, તમે અમને એટલા જ વાલા છો. અને આવું કીર્તન જ્યાં ગુણાતીતાનંદ સ્વામી ગાતા હતા ત્યાં સ્વામી અને એમની આજુબાજુમાં જે સેવકો હતા, સંતો, તે બધા રડી પડ્યા છે. મહારાજ બેઠા થઈ અને મહારાજ પછી બધા સંતોને આશ્વાસન આપે છે કે સંતો ધીરજ રાખો, મહારાજ આશ્વાસન આપે છે અને મહારાજ પછી થોડોક વિષય ફેરવે છે અને ગુણાતીતાનંદ સ્વામીને પાસે બોલાવી અને મહારાજ કહે છે,
કહો નિર્ગુણાનંદને શું છે મંદિરના સમાચાર.
ગુણાતીતાનંદ સ્વામીને બોલાવીને એમ કહે છે, હે નિર્ગુણાનંદજી, શું છે જૂનાગઢ મંદિરના સમાચાર એ કહો.
બધા દેવોને વસ્ત્ર વળી થઈ ગયા ને અલંકાર.
મહારાજ પૂછે છે, બધા દેવોને વસ્ત્ર અલંકાર તો બધા થઈ ગયા છે ને? ગુણાતીતાનંદ સ્વામી કહે છે,
વસ્ત્ર ઘરેણા ઘણા થયા પણ મહાદેવને મુગટ નહીં. ધરમપુર વાળો મુગટ લાવો સિદ્ધેશ્વર પર મુકો જઈ.
ગુણાતીતાનંદ સ્વામી કહે છે, વસ્ત્ર ઘરેણા તો ખૂબ થયા છે પણ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવને મુગટ નથી. ત્યારે મહારાજે કીધું મૂળજી બ્રહ્મચારીને, મૂળજી ધરમપુર વાળો જે મુગટ છે અમારો એ લેતા આવો. અને ગુણાતીતાનંદ સ્વામીના હાથમાં એ મુગટ આપી અને કીધું કે આ સિદ્ધેશ્વર મહાદેવને તમે અર્પણ કરો, એમને પહેરાવજો. મહારાજે વાત કરી અને પછી મહારાજે થાળ જમી સ્વામીને થોડી પ્રસાદી આપી. ફરી બે દિવસ પછી આઠમના દિવસે જૂનાગઢ મંદિરની વાત નીકળી છે. મહારાજ પાસે બધા સંતો ભક્તો બેઠા છે, ગુણાતીતાનંદ સ્વામી પણ આવ્યા. જૂનાગઢ મંદિરની વાતો નીકળી એટલે મહારાજને મહારાજે પૂછ્યું કે જૂનાગઢ મંદિરમાં તો બધું બરાબર ચાલે છે ને વ્યવહાર? અને ત્યારે લાધા ઠક્કર જે હતા એમણે મહારાજને વાત કરી કે મહારાજ, જૂનાગઢ મંદિર ઉપર 1500 રૂપિયાનું દેણું થયું છે. આવી વાત જ્યારે કરી ત્યારે મહારાજ મંદ મંદ હસતા કહે, લાધા ઠક્કર, એ રાધારમણ દેવ તો બહુ બળિયા છે, એ ગમે ત્યાંથી ભરી દેશે, માટે એની કોઈ ચિંતા કરશો નહીં. મહારાજ આવું બોલ્યા ત્યાં તરત જ થોડી વારમાં ખોલડિયાદથી ખેંગાર ભગત આવ્યા અને એમણે મહારાજના ચરણમાં 2000 રૂપિયાની ભેટ મૂકી અને મહારાજને હાથ જોડીને કીધું, મહારાજ આ મારી ભેટ સ્વીકારો. મહારાજ ખેંગાર ભગત ઉપર બહુ રાજી થયા અને કીધું, ભગત તમે તો અવારનવાર ખૂબ મોટી સેવા કરો છો. ત્યારે ખેંગાર ભગત મહારાજને કહે છે, મહારાજ અમે તો શું સેવા કરીએ, આ જે કાંઈ પણ છે એ તમારું દીધેલું છે અને તમારા દીધેલામાંથી અમે પાછું તમને અર્પણ કરીએ છીએ, એમાં અમારું કાંઈ નથી. આવી વાત જ્યારે કરી ત્યારે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી સામે લાધા ઠક્કર સામે દ્રષ્ટિ કરીને કહે, જોયું ને લાધા ઠક્કર, આ રાધારમણ દેવ તો બહુ બળિયા છે, લ્યો સંકલ્પ કર્યો ત્યાં દેણું ચૂકાઈ ગયું, લ્યો આ 1500 રૂપિયા આમાંથી અને એ તમે દેણું ચૂકવી દો અને બીજા જે 500 રૂપિયા છે એ મહારાજ એમ કહે છે કે સાટા જલેબીની રસોઈ કરો. મહારાજની આજ્ઞાથી સાટા જલેબીની રસોઈ કરાવવામાં આવી. મહારાજ સ્વયં બીમાર હતા પણ તેમ છતાંય સંતોને આશ્વાસન મળે એની માટે પોતે સંતોની પંક્તિમાં પીરસવા એવા છે. થોડા સાજા નરવા થયા એવું મહારાજ દેખાડે અને મહારાજને જોઈને પંક્તિમાં પીરસતા જોઈને સંતોને ખૂબ આનંદ થયો કે હવે મહારાજ બહાર નીકળ્યા, સંતોને પીરસ્યું, ખૂબ આનંદ થયો છે. ગઢપુરમાં મહારાજ વાલા ભક્તો સ્વામીને પોતાની પાસે બોલાવી અને વારે વારે છેલ્લા દિવસોમાં પોતાના હૃદયનો અંતરંગ અભિપ્રાય જણાવતા હતા. સ્વામીને બોલાવી બોલાવીને મહારાજ બધી વાતો કરે અને સ્વામીને કહે છે કે મહારાજ સ્વામીને કહે છે કે હવે શરીર છોડવાનો સમય નજીક આવ્યો છે. મહારાજ સંતો ભક્તોને કહે, હે ભક્તજનો, અમારા આ અવતારને ધારણ કરવાના જે જે પ્રયોજનો હતા તે બધા જ પૂર્ણ થઈ ગયા છે. હવે કોઈ પ્રયોજન કાંઈ બાકી નથી રહ્યું. મંદિરો બંધાઈ ગયા, મંદિરોમાં દેવોની સ્થાપના થઈ ગઈ, શાસ્ત્રોની રચના થઈ છે, સંપ્રદાયની સ્થાપના થઈ અને ખૂબ સંતો ભક્તિભાવથી હવે બધાએ ભગવાનનું ભજન કરી રહ્યા છે. કોઈ કાર્ય બાકી રહ્યું નથી. અને આવી વાત જ્યાં કરે છે ત્યાં સંતો ભક્તોને એમ થયું કે હવે મહારાજ નક્કી ધામમાં જશે. મહારાજ કહે છે, સંતો ભક્તો, તમે બધા જ આ ગોપાળન સ્વામીની આજ્ઞામાં રહેજો. બે દેશના મુખી તરીકે અમે નિમણૂતી કરીએ છીએ. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. મહારાજ છેલ્લે બધી ભલામણ કરે છે અને બધી ભલામણોને ઘણા ઘણા નંદ સંતોએ પોતાના કાવ્યોમાં ગૂંથી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખી છે એ વાત. અવિનાશાનંદ સ્વામીએ પણ પોતાના કીર્તનોમાં પણ એ નોંધી છે વાતને. અને મહારાજ એ બધી ભલામણ કરે, આ વજ્ર સમાન વાણી સાંભળી પ્રેમી ભક્તો બધા મૂર્છિત થવા લાગ્યા. સભામાં બધા મૂર્છિત થવા લાગ્યા અને સભામાં બેઠેલા ઘણા ઘણા ભક્તોની અને સંતોની ધીરજ ખૂટી ગઈ છે અને ઘણા રડી પીડા છે. મહારાજે બધાને આશ્વાસન આપતા કહ્યું કે અમે ક્યાં જતા રહેવાના છીએ, અમે તો આ સત્સંગમાં પ્રગટ જ છીએ, માટે અમે તમારાથી દૂર થવાના નથી. એમ કહેતા કહેતા વાલા ભક્તો, સમય જતા વિક્રમ સંવત 1886 ના જેઠ સુધી 10મીના દિવસે શ્રીહરિજી મહારાજે સ્વતંત્રપણે દેહોત્સર્ગ કર્યો. મહારાજ સ્વધામ ગમન ગયા. ઘણા સંતો હરિભક્તો ધીરજ ના રહેતા, કોઈ કોઈને બોલાવે નહીં, કોઈ ચાલે નહીં, બધા શબની જેમ પીડા હોય, બધા મૂર્છિત થઈ ગયા હોય. કોણ કહે, કોઈ જમે નહીં, કોઈ પાણી પીવે નહીં. મહારાજના આ લાડીલા સંતો મહાન ત્યાગી હતા, તપસ્વી હતા, જ્ઞાની હતા, પણ તેમ છતાંય એ સમયે એ ધીરજતા ખૂટી ગઈ હતી. બધું જ જ્ઞાન વિસરાઈ ગયું હતું. એ સમય એવો હતો કે જેના પ્રાણ હતા એ પ્રાણ જો જતા રહી તો કેમ જીવે આ સંતો. ગોપાળાનંદ સ્વામી બધાને હુફ બળ આપે છે, પણ ઘણા સંતો હરિભક્તો મહારાજના વિરહમાં તડફડી રહ્યા છે. શું કરવું કોઈને કઈ ખબર પડતી નથી. ગુણાતાનંદ સ્વામી પણ મહારાજના વિરહમાં ભારે શોકાતુર થયા છે. શ્રીજી મહારાજના વિરહમાં સ્વામી પણ જીરા કરતા હતા. સ્વામીને પણ શાંતિ નહોતી થતી. ક્રિયાઓ કદાચ દેહની થાય, પણ અંતરમાં તો બસ એક જ સ્મરણ થતું કે ભગવાન જતા રહ્યા, અમને છોડી મહારાજ જતા રહ્યા છે, અમને એકલા મૂકી. ગુણાદિત્યાનંદ સ્વામી એકવાર લક્ષ્મીવાડીએ પધાર્યા છે. એ અગ્નિ સંસ્કારના સ્થળને જોઈને, બેઠક જોઈને સ્વામીનું હૃદય ભરાઈ આવે છે. સ્વામી બહિર્ભૂમિ જઈને જ્યાં હાથ ધોવા જાય, ત્યાં હાથ ધોવા વાડીના ધોરિયા કાંઠે લીલી છમદ્રો ઊભી હતી. એ જોઈને સ્વામીના અંતરમાં વિરહ સાગરે માજા મેલી. સ્વામી તુરત જ એટલો સંકલ્પ કર્યો કે આ ધ્રોહનું પ્રાણ પાણી છે, એટલે કેવી લીલી છમ ઊભી છે, અમારા જીવન પ્રાણ તો ભગવાન છે, જતા રહ્યા. આટલો જ સંકલ્પ કર્યો ત્યાં ગુણાતીતાનંદ સ્વામી મૂર્છિત પાયમાં છે. ગુણાતીતાનંદ સ્વામીને મૂર્છા થઈ બેહોશ થઈ ગયા છે અને મહારાજે દર્શન આપી અને ઉભા કર્યા. અને મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને એમ કહે છે, સ્વામી કેવા માનવીય ઘાટ કરો છો, મને મૂવો જાણો છો, હું તો તમારામાં અખંડ રહ્યો છું, હું ક્યાં તમારા નથી દૂર ગયો છું, તમે જરાક તપાસો, અંતર્વૃત્તિ કરો, ત્યાં તો હું તમારા અંતરમાં રહીને તમને દર્શન આપું જ છું. સ્વામી આપણે તો અનાદિ કાળથી ભેળા છીએ, ક્યાં નોખા પીડા છે, આપણું આવા ગમન તો લીલા માત્ર છે. સ્વામી માટે ધીરજ રાખો. અને મહારાજના દર્શન પામી વાણી સાંભળી સ્વામીને જીવને થોડી શાતાવળી છે. સ્વામી થોડા સ્વસ્થ થયા છે. વાલા ભક્તો, આ પ્રસંગ એટલે ઈષ્ટદેવમાં અસાધારણ પ્રેમનો પ્રસંગ છે. એક સંકલ્પ માત્ર ખાલી હૈયામાં થાય કે મારો ભગવાન મારાથી દૂર જતો રહ્યો છે, તરત જ બેહોશ થઈ જાય, બેભાન થઈ જાય, દેહનું ભાન ના રહે, એ કેટલો મહારાજમાં સ્વામીને પ્રીતિ હશે, કેટલો સ્નેહ હશે. ત્યારે આવું થયું. ગુણાદિત્યાનંદ સ્વામી થોડા દિવસ ઘટપુરમાં રોકાયા છે અને થોડા દિવસ પછી ગુણાદિત્યાનંદ સ્વામી જૂનાગઢમાં ગયા. જૂનાગઢમાં મધ્ય શિખરનું મંદિરનું કામ ચાલતું હતું, પણ એ સમયે એ મંદિરની સ્થિતિ થોડીક સારી નહોતી. કોઠારમાં કડિયાઓ ને મજૂરી ચૂકવવાના પૈસા નહોતા અને ઉપરથી રોજ રોજનો જે ખર્ચો થાય એ જુદી વાત. સ્વામીના મનમાં એમ થયું કે આ ખર્ચા નીકળતા નથી, કરવું શું. સ્વામીને સંકલ્પ થયો કે બાબરિયા વાડના હરિભક્તો જો થોડી મદદ કરે ને તો મંદિરનું કાર્ય તત્કાળ પતે એમ છે. એટલે સ્વામી એવો વિચાર કર્યો. તુરત જ સ્વામીએ હરિભક્તોને પત્ર લખ્યો અને પત્ર લખી જૂનાગઢમાં એક પાર્ષદ હતા રાઘવ ભગત કરીને, એમનું પૂર્વાશ્રમનું ગામ કોવયા હતું અને તેઓ પણ સંસારનો ત્યાગ કરીને મંદિરની આજીવન સેવા સ્વીકારી હતી એ રાઘવ ભગત ત્યાં હતા. એમને ગુણાદિત્યાનંદ સ્વામીએ બોલાવી અને કહ્યું, રાઘવ ભગત, તમે આ ચિઠ્ઠી લઈ બાબરિયાવાડ જાઓ અને ગામડા ફરી અને જે સંતો સેવા, જે હરિભક્તો સેવા નોંધાવે એ સેવા સ્વીકારી અને તમે આવો. અને રાઘવ ભગત પછી જૂનાગઢથી નીકળી ગયા અને ગામડે વિચરણ કરતા કરતા બધા ગામમાં એ ગુણાદિત્યાનંદ સ્વામીનો પત્ર વંચાવે છે. અને પત્ર વંચાવી એક ગામના હરિભક્તો ગુણાદિત્યાનંદ સ્વામીના વચનમાં રહેનારા હતા, એમને ભારો ભાર ગુણાદિત્યાનંદ સ્વામીનો મહિમા હતો. એટલે રાઘવ ભગત જ્યાં ગામડે ગામડે વિચરણ કરે અને જે જે ગામમાં વાતું કરે કે ગુણાદિત્યાનંદ સ્વામી આવી આજ્ઞા કરી છે, વિનંતી કરી છે, માટે જેની જે યથાશક્તિ હોય તે સેવા નોંધાવો અને હરિભક્તોને એ તાન કે સ્વામીના વચન ક્યારે હેઠા પડવા ના દે. રાઘવ ભગત ગામડે વિચરણ કરી અને બધા ગામોમાંથી આશરે 1000 રાળ એકઠા થયા. એક રાળ એટલે 80 રૂપિયા થાય. રાઘવ ભગત બધું ભેગું કરી અને જૂનાગઢ પાછા આવ્યા છે. સ્વામી પાસે એ બધી ભેટ મૂકી અને સ્વામી રાઘવ ભગત ઉપર ખૂબ રાજી થયા અને રાઘવ ભગતને ભેટી અને રાજીપો દર્શાવે છે. અને સ્વામી એમ કહે છે કે આ કામ પૂરું થવા માટે ચાલો થોડીક આપણને સેવા મળી ગઈ, પણ એક કામ તો બહુ મોટું હતું, એટલા રૂપિયાથી કામ થાય એમ નહોતું. સ્વામી અધૂરા શિખરોનું કામ કરાવતા હતા. જેની પાસે ધન હોય એ ધનથી સેવા કરતા હતા અને સાથે સાથે હરિભક્તોને બોલાવી અને તનથી પણ એ મંદિરની સેવા સ્વામી કરાવતા હતા, જેથી મજૂરી કદાચ કંઈક ઓછી દેવી પડે. એટલે સ્વામીએ સંતો ભક્તોને સાથે રાખી સેવા તનથી સ્વામીએ ચાલુ કરાવી અને પથ્થરોને ચડાવવા માટે 3 પગવાળા જે કંપા હોય તે વડે પથ્થરો ઉપર ચડાવવા પડે. એ ટાઈમે તો કંઈ ક્રેનની સુવિધા નહીં, વ્યવસ્થિત એ કંપો બાંધે અને પછી એમાં એ પથ્થર ઉપર ચડાવવામાં આવે. અને કંપો બાંધવાનું કામ પણ ખૂબ કુશળતા માગી લે એવું હતું, જેને આવડે એને જ આવડે, બધાને ફાવે નહીં. એટલે મંદિરમાં જે એક પાર્ષદ હતા તેમને આ કંપો બાંધવાનું કામ બહુ સરસ સારી રીતે ફાવતું હતું, પણ કંઈક કારણ અનુસાર સ્વામી થોડાક એમને વેઢા હતા. એટલે એ પાર્ષદ થોડાક રિસાયા અને એ ધર્મશાળામાં ઉપર મેડીએ જઈને સૂઈ ગયા. અને સ્વામીને જ્યારે ખબર પડી કે પાર્ષદ કંપો બાંધવા નથી આવ્યા, સ્વામીએ જઈને કોકને મોકલા કે જાઓ તમે એમને બોલાવો કે કંપો બાંધવો છે, મજૂરી ખોટી થાય છે, પથ્થર ચડાવવો છે, કામ બહુ બાકી છે. પાર્ષદને કીધું, પણ પાર્ષદ ઊભા ન થયા કે નહીં સ્વામી મને વેઢા, રિસાઈ ગયા પાર્ષદ. ખૂબ વિનંતી કરી, ખુદ સ્વામી પણ ગયા, પણ તેમ છતાં એ માયના નહીં. એટલે સ્વામીના મનમાં એમ થયું કે હવે એમના જે મિત્ર છે, એમના ભાઈબંધ, એ પણ પૂર્વાશ્રમના સ્વામીના નાના ભાઈ સુંદરજી હતા ને એ શિવાનંદ સ્વામી હતા, એમને અને આ પાર્ષદને ખૂબ મિત્રતા હતી સારી. એટલે ગુણાદિત્યાનંદ સ્વામી કીધું, જો શિવાનંદ સ્વામી સમજાવે ને તો આવશે આ પાર્ષદ, એ વિના હવે ઊભો નહીં થાય. એટલે શિવાનંદ સ્વામી ત્યારે જંગલમાંથી વાસના ભારા લઈને આવતા હતા અને સ્વામીએ જોયું કે કડિયા બધા બીજા કામમાં લાગી ગયા હતા અને આ કામ અધૂરું મૂકી અને બીજા બધા કામ કરી રહ્યા હતા. શિવાનંદ સ્વામીના મનમાં એમ થયું કે કેમ સ્વામી આ પથ્થર ચડાવવાનું કામ બાકી છે. ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામી જે બધી વાત બની એ શિવાનંદ સ્વામીને કરી કે ઓલા પાર્ષદ જે હતા એ થોડાક રીસાણા છે. ત્યારે શિવાનંદ સ્વામી કે રીસા એમ થોડી હાલે, હું બોલાવીને લાવું છું. અને સ્વામીએ એ ધર્મશાળાની ઉપર મેળીએ જઈને એ પાર્ષદને પાટો મારીને કહ્યું, ઉઠ કોળકા. આવું બોલ્યા સ્વામી, મિત્રતા હતી ને એટલે કોળી ભગત હતા એટલે સ્વામી કે ઉઠ કોળકા. ત્યારે પાર્ષદ બોલ્યા, શું છે? એ રિહાણા હતા. પાર્ષદ કહે છે કે ગુણાદિત્યાનંદ સ્વામી વાતો તો બહુ મોટી મોટી કરે છે, બ્રહ્મ જ્ઞાનની વારે વારે વેઢવેઢ કરે છે, મારે નથી આવવું. ત્યારે એ સાધુ કહે છે, કંપો ફેરવા જા, એ જો સંસારમાં તું હોત તો બૈરી છોકરાના મેળા ખાવા પડત, એની કરતા આવા મહાન સાધુ કંઈક આપણા હિતના વચન બે કહે તો એમાં કાંઈ રિસાવાનું થોડી હોય, માટે હાલ ઊભો થા. એટલે સ્વામીએ ઊભા થવાનું કીધું એટલે તરત ઊભા થઈ ગયા અને શિવાનંદ સ્વામીના હાથમાં હાથ નાખીને કે એ પાર્ષદ ભગત બોલ્યા, હાલ હું આવું છું, આ તો તું આવ્યો ને, આ એ મિત્રતામાં તું કારો હોય. એટલે સ્વામીને એમ કે આ તો તું આવ્યો ને એટલે ઊભો થયો છું, કંપો ફેરવવા આવ્યો છું. બાકી જો સ્વામી પણ ઘણી વાર આવીને કહી ગયા ને જો કહી જાય ને તો એ હું આવત નહીં હો. મોટા સંતો કહેતા કે જીવના સ્વભાવ કેવા અવળા હોય છે. ગુણાદિત્યાનંદ સ્વામી જેવા સ્વામી પણ કદાચ કેવા આવે તોય ઊભા થવા તૈયાર ન થાય, વિચાર કરો. પણ મિત્ર એ કેવી રીતે વાત કરી, પાટું મારીને કીધું તોય એ મીઠું લાગ્યું, ઓલું માઠું લાગ્યું અને આ મીઠું લાગ્યું. આવા સ્વભાવ અવળા હોય છે બાલ ભક્તો જીવના. ગુણાદિત્યાનંદ સ્વામીએ એના જીવના હિત માટે બે કઠણ વેણ કહ્યા હતા, તેમ છતાંય એમને થોડુંક માઠું લાગી ગયું. વાલા ભક્તો, મોટા સંતો આપણા જીવને અર્થે કાંઈક બે વાત કઠણ વચન કહે તો એ ક્યારેય આપણને માઠું ન લાગવું જોઈએ. શ્રીજી મહારાજ કહે છે કે કોઈક આપણને વઢે અથવા તો કોઈક આપણને કાંઈક હિતના બે વચન કહે તો આપણે રાજી થવું. મહારાજ કહે છે, આપણામાં કંઈક અવગુણ હોય, કંઈક દોષ હોય તો તે જાશે, બાકી કેનારાનો અવગુણ ક્યારેય ન લેવો, કેનારાનો અભાવ ક્યારેય ન લેવો. તો આપણામાં જે સ્વભાવ હોય તેના સુધારા થાય છે. જો અવગુણ અને અભાવ લઈને બેસું તો આપણામાં સુધારા નહીં થાય, આપણી પ્રગતિ નહીં થાય, આપણી ઉપર ભગવાન અને મોટાનો રાજીપો નહીં મળે. ગુણાદિત્યાનંદ સ્વામી વાત ખૂબ ગજબની કરતા હતા. સ્વામીની વાત કરવાની શૈલી અજબ ગજબની હતી. કેવા કેવા દાખલા દ્રષ્ટાંત આપી આપીને મહારાજ ગુણાદિત્યાનંદ સ્વામી આપણને વાત કરે છે. આ નાનો એવો પ્રસંગ બની આવ્યો, એમના મિત્રનું મનાણું પણ સ્વામીનું મનાણું નહીં. આમાંથી આપણને ખબર પડે, જો સાધુ સાથે હેત ના હોય, બાકી શિવાનંદ સ્વામીએ કેવા શબ્દથી કીધું તેમને મનાણું, કારણ એટલું જ હતું કે એમને સ્વામી સાથે હેત હતું. આપણને પણ વાલા ભક્તો ભગવાનના એવા એકાત્મિક સદપુરુષો સાથે હેત થઈ જાય ને તો એમના વચન માનતા વાર નહીં લાગે. વચન ન મનાય એનું કારણ એ જ છે કે આપણને એમનો મહિમા અને આપણને એમને વચનમાં વિશ્વાસ ના હોય અને એ જે કહે છે એમાં આપણને હિતકારીપણું મનાય નહીં. એટલે આપણને એ શબ્દ જે પડ્યા હોય સંતોના એ સ્વીકારતા નથી અને એના કારણે આપણને જ ખોટ જાય છે. માટે વાલા ભક્તો, એ ખોટ ન જાય એની માટે એટલી જ મારે તમારે સાવધાની રાખવાની છે કે જે જે સંતો હરિભક્તો એવા મોટા એકાંતિક હોય એમના વચન જે જે આપણને પડે એ પ્રમાણે સંશય વગર આપણે જીવન જીવીએ તો આપણી તમામ ખોટ ટળી જાય એમ છે અને ભગવાનને વાલા તુરત થઈ જાય એમ છીએ. વાલા ભક્તો, આવી રીતે અનેક પ્રસંગો સ્વામીના છે. સ્વામી ખૂબ સારી વિષય ખંડનની વાતો દ્રષ્ટાંત તરીકે આપણને સમજાવશે એ વાત વાલા ભક્તો આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે થોડીક વાર હરિસ્મરણ કરી ત્યારબાદ કથાનો સમય પૂરો થયો છે એટલે શણગાર આરતી તરફ જશું. અત્યારે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.